एक गाथा मुझे मुठा हुई ने एक कायम मतलब स्मरा के आ गाथा नो अवतरण अवतार थो तो एम शू आवा एक दुकान में ऊपर मथाड़ा में कही दिए मथाऊ एवं बाजू थे कि आ आत्मा छो ये अकर्ता अभोक्ता स्वभाव थी भरेलो ये कर्तापणू ने भोक्तापणू ये आत्मा नो स्वभाव नहीं एने विशेष दृढ़ता माटे विशेष की बात करी सामान्य बड़ी बात आ गई है बार गाथाओं में पूर्वे थोड़ू संक्षेप विशेषपण दृढ़ करे एम सामान्यपणे दृढ़ता शू हो पी एने घूटवा विशेषपण दृढ़ थाय एम थी सामान्य लक्ष्मण जो आत्मा पी ए आत्मा ने फरी फरी ने अकर्ता ने अभोक्ता थी जोया करे तो एने विशेष ए वस्तु की दृढ़ता थाय कि हूँ आवज छू ने करता भोगता हूँ सर्व विशुद्ध हाँ हाँ सर्व विशुद्ध ने पहली गाथा थी ए 308 मा ऊपर मथाड़ा मा एम कहू के हवे दृष्टांत पूर्वक एम के अकर्ता स्वरूप आत्मा ने बतावामां आवे छे ने माथी क्रमबद्ध पर्याय नो सिद्धांत निकलो 308 थी 308 मां जे क्रमबद्ध पर्याय कई एमां अकर्ता पण सिद्ध थई गयो आत्मा नो जो आत्मा नो अधिकार पोताना परिणाम ने फेरवानो होय तो क्रमबद्ध पर्याय उड़ी जाय छे सिद्ध पर्याय नी वात छे अशुद्ध परिणाम राग नो करता तो पूजगल छे तमे एना खाता में एक बार नाखी दियो के एनो करता कौन तमने अमारे पूछवो पड़े कदाच प्रश्न उठे तो कई पूजगल ना उदयपूर्वक थाय छे विपाकपूर्वक थाय छे माटे पूजगल आदि में जंतमा एने करे एटले एनी वात तो तमे भूली जाओ आत्मा में राग थाय छे ए वात तमे भूली जाओ केम के आत्मा ज्ञानमय छे तो ज्ञान नो करता छे के ज्ञान नो करता छे एटला मां वर्तुळ मां आवी जाओ वर्तुळ टूकू करी नाखे पेला तो आ जगत ना पर पदार्थ थी देहादी थी ने संयोग थी तदन हूँ जुदो छू मारो आत्मा द्रव्य ने पर्याय स्वरूप छे मारो आत्मा द्रव्य ने पर्याय स्वरूप छे प्रमाण नो विषय हवे ए प्रमाण ना विषय मां आवीने तमे ज्ञानमय आत्मा हूँ छू तेथी हूँ रागमय नहीं एटले राग ने आगम पद्धति ने डिस्काउंट करी नाखो अने ज्ञानमय छू हवे हूँ ज्ञानमय छू तो ए ज्ञान ना परिणाम थी मारो आत्मा प्रसिद्ध थाय छे तो ए जे परिणाम छे ए परिणाम नो हूँ करता छू क्या करता छू આમાં કેવું છે મહત્વની વાત તો એ કેવી છે કરતા કર્મ અધિકારમાં આખા કરતા કર્મ અધિકારમાં રાગનું અકર્તાપણું ને પરદેવીનું અકર્તાપણું પ્રસિદ્ધ કર્યું અને જ્ઞાનનું કરતાપણું થતું છે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી અને ક્રોધાદિ ક્રિયા વિભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે એટલે જ્ઞાનનો કરતા ત્યાં થતો હતો કરતા કર્મ અધિકારની પેલી ગાથામાં અને આખા કરતા કર્મ અધિકારમાં એ વાત મોટી છે એના કરતા આ વાત અહીંયા ઉકી લે છે એટલે 308 થી શરૂ થયું અકર્તૃત્વ દ્રષ્ટાંત પૂર્વક વ્યાખ્યાથી છે ને 308 બાર ગાથામાં એ વાત ઉપર આવી ગઈ છે પાંચમી કાંઠે કઈ કાલ આ શરીર શુદ્ધ જ્ઞાન અધિકાર છે એમાં જે કળશ છે પેલો એના ઉપર ની ઢુંઢારી કળસ્ટિકા છે, જેની આપણી કળસ્ટિકા ગુજરાતી છે અનુવાદ, પણ ઢુંઢારી મૂળ રાજમલજીએ પોતે ઢુંઢારી ભાષામાં લખ્યું. એમાં સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર જે શબ્દ છે એનો અનુવાદ આપણે ગુજરાતીમાં રહી ગયો છે. એણે મથાળું બાંધ્યું છે કે હવે સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર એટલે શુદ્ધ દ્રવ્ય સામાન્ય અધિકાર, ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. એમ એને પોતે મથાળું બાંધ્યું છે, પણ એ ઢુંઢારીમાંથી હિન્દીમાં કરતા ફૂલચંદ બની ગયા, અને પછી હિન્દીમાં તો ગુજરાતીમાં આવ્યું ઓલું રેડ્યું મથાળું, મથાળું રેડ્યું હિન્દી ગયા. બહુ ઢુંઢારી ભાષા નું પુસ્તક મારી પાસે છે, એમાં એ આ લીધું છે. કહેવાનો મારો આશય એ છે કે સર્વશુદ્ધ જ્ઞાન અધિકાર ખરેખર ત્રિકાળી દ્રવ્યનો અધિકાર, ત્રિકાળી દ્રવ્યનો અધિકાર જે પરિણામથી રહિત રહિત હોવાને કારણે તે કરતા નથી. સમ્યક દર્શનના ચારિત્રના પરિણામથી રહિત હોવાને કારણે એ કરતા નથી. અમારે મોટરમાં હમણાં થોડી વાત થઈ તો પછી રસ્તામાં તો બીજી વાત નીકળે ને બીજું આત્માનું અકર્તાપણ દ્રષ્ટાંત પૂર્વક કહે છે. એટલે આખો સર્વ જ્ઞાન અધિકાર મેન 308 શરૂ છે, અહીંયાથી આત્મા અકર્તા છે એમ અમારે હવે કહેવું. અમે જે જ્ઞાનનો કરતા કહ્યો છે કરતા કર્મધિકારમાં તે વ્યવહાર છે. રાગનું કરતા પણ તો છે જ નહીં આત્મામાં, એટલે વ્યવહાર કે નિશ્ચય કઈ પ્રશ્ન. સ્વભાવ દ્રષ્ટિએ ભગવાનજીભાઈ પર્યાય દ્રષ્ટિએ રાગનું કરતા પણ એ તો વસ્તુ જ નથી. પર્યાય દ્રષ્ટિએ જે કરતા પણ જેને ભાષે છે એ તો એની આંખમાં કબોળો થયો છે, અજ્ઞાની છે. અમે એની વાત તો કરતા નથી, એ તો ભાંડા છે બધા. પણ સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો વ્યવહાર લઈએ તો વ્યવહાર લઈએ તે જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામનો કરતા છે. એટલે કરતા કર્મ પોતાના સ્વજાતિના પરિણામી અને પરિણામ સ્વજાતિ આત્મા ચૈતન્ય અને ચેતના જ્ઞાન ચેતના એના પરિણામ ચેતન દ્રવ્ય છે, ચૈતન્ય ગુણ છે અને ચેતના એના પરિણામ છે. ચેતન દ્રવ્ય ચૈતન્ય ગુણ એ પણ એની જાતનો અને એના જે પરિણામ થાય ચેતના જ્ઞાન ચેતના એ પણ દ્રવ્ય ગુણ અને પર્યાયની જાતના. તેથી એમાં વ્યવહાર લઈએ કરતા કર્મ પણ છે. પ્રયત્ન ચારિત્રના પરિણામને જે કરે છે આત્મા કરતા એનો છે તે વ્યવહાર લઈએ છે. પણ અહીંયા તો કેમકે 11મી ગાથામાં વ્યવહાર સગળો અધિકાર થયો છે તો હવે અહીંયા કહે છે કે જ્ઞાનની પર્યાયનો પણ આત્મા કરતા છે એવો જે વ્યવહાર એ અભૂતાર છે. ત્યાં સુધી દ્રષ્ટિનો વિષય પ્રગટ થતો નથી, અહીં દ્રષ્ટિનો વિષય બતાવવો છે. તેથી 308 થી અકર્તા આત્માની શરૂઆત કરી તો 320 ગાથામાં એને પાત્મિકામાં કહીને કે આખું અકર્તા અને અભોગતાની વાત અગાઉની ગાથાઓમાં 12 ગાથામાં આવી ગઈ છે. એમણે પોતે ઉલ્લેખ કર્યો છે. પાત્મિકા એટલે સમૂહ, એનો ભાઈ એ નહીં, પાત્મિકા એટલે સમૂહ ગાથાઓનો સમૂહ. હવે સમ્યક દર્શનનો વિષય શું અને એનો પ્રયોગ કેમ થાય એ બે પ્રશ્ન અત્યારે આવ્યા. સારા, બરાબર. સર્વ વિશુદ્ધ એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય, કેમ કે શુદ્ધ દ્રવ્ય ચૂંટણીનો વિષય છે, વ્યવહારનો વિષય નથી. પરિણામના ભેદો જે છે ને એ વ્યવહારનો વિષય છે. પરિણામના જે ભેદ પડે ને એ વ્યવહારનો વિષય છે. અને અભેદ સામાન્ય એકરૂપ આત્મા સામાન્ય જ્ઞાયક ભાવ તે દ્રવ્યાર્થિકનો વિષય છે. એટલે જ્ઞાનનો વિષય દ્રવ્ય સામાન્ય હોય એ જ્ઞાનના પરિણામનું નામ દ્રવ્યાર્થિક લઈ છે. જે જ્ઞાનનું પ્રયોજન ઉપાદેયપણે જાણવાનું દ્રવ્ય સામાન્ય છે તે જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કહેવામાં આવે, કેમ કે એનો વિષય પણ શુદ્ધ છે અને એ જ્ઞાનનો પરિણામ પણ શુદ્ધ છે. શું કહ્યું? અંતર્મુખ થયેલું જે જ્ઞાન, જે જ્ઞાન દ્રવ્ય સામાન્યને જ્ઞાયક ભાવને ઉપાદેયપણે જાણે છે, એ જ્ઞાનના પરિણામ પણ શુદ્ધ છે. તેથી તેને શુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. અને એ જ્ઞાનનો વિષય દ્રવ્ય સામાન્ય માત્ર ઉપાદેયપણે જાણવાનો છે, જાણવું એટલું નહીં કોઈ ઉપાદેયપણે જાણવું. તેથી તે જ્ઞાનના અંશને શુદ્ધ ઉપાદાન ભૂત દ્રવ્યાર્થી નહીં કહેવામાં આવે છે. એ તો પરિણામ છે, પર્યાય છે, અવસ્થા છે, પણ એનો વિષય શું છે? હવે એનો વિષય આ સર્વ શુદ્ધ પારિણામિક. પારિણામિક એટલે ચૈતન્ય મટીને કોઈ બી જડ ન થાય, ચૈતન્ય મટીને કોઈ બી રાગ રૂપે ન થાય, એનું જેવું રૂપ અનાદિ અનંત છે તેવું રહે, અને એમાં કર્મનો ઉપશમ ઉદય થાય કે સોક્ષમ કઈ અપેક્ષા આવે નહીં, એવા એ દ્રવ્યના ભાવને ગુણોના ભાવોને પારિણામિક કહેવામાં આવે. એ આવશે વિસ્તાર આગળ. સર્વશુદ્ધ પારિણામિક, પછી પરમ ભાવ ભગવાન આત્મા અપરમ ભાવ નથી, પરમ ભાવ છે. અને ચારેય પ્રકારના જે પરિણામ છે એ અપરમ છે. સાયિક ભાવ કેવળ જ્ઞાન અપરમ છે, પરમ નથી. કેવળ જ્ઞાન વ્યવહાર ને એ પૂજનિક છે, અને પરમ ભાવ એ નિશ્ચય ને પૂજનિક છે. કેમ કે પરમ ભાવ આત્માનું વિશેષણ મીઠું, પરમ ભાવ સર્વ વિશુદ્ધ એક, પારિણામિક બે, અને પરમ ભાવ ત્રણ. એને ગ્રહણ કરનાર એટલે એને જાણનાર એમ, એને ઉપાદેય પણ ગ્રાહક, ગ્રાહક ગ્રહણ કરનાર એવો શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક ને જીવ. આ સમ્યક દર્શન નો વિષય શું છે તે આમાં એનું કેવું છે? જગતને સમ્યક દર્શન નથી થતું, એનું કારણ તેના વિષયમાં ભૂલ છે. સમ્યક દર્શન થવાનું ન કારણ, કે કારણ તો હું જે ન થાય એનું કારણ હોય કે એ પોતાના આત્માને ક્યાંય ને ક્યાંય પણ કરતા પણ માને છે, ક્યાંય ને ક્યાંય ખૂણે ખાંચે. કેવટ ભાઈ કે જગતના પદાર્થ દુકાનનો વેપાર ચાલે છે, હું કઈ કરતા નથી, હું તો નિમિત્ત માત્ર છું. મયો યો દુનિયામાંથી, તારે જગતના પદાર્થ પરિણમે એમાં નિમિત્ત થવાની તારી ભાવના છે, તો નિમિત્ત કોણ થાય? યોગ અને ઉપયોગ રૂપે પરણમે એવો અજ્ઞાની આત્મા જ નિમિત્ત થાય, જ્ઞાની નિમિત્ત થઈ શકે? યોગ એટલે મન વચન કાયાનો યોગ, જે વિભાવ પ્રદેશનું પરિણમન, અને ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ, ઈચ્છાઓ જીવ નિમિત્ત થાય, અજ્ઞાની નિમિત્ત થાય. ક્યાં દીકરી દીકરીના સપન થાય છે, અમે કઈ કરતા નથી, અમે તો નિમિત્ત માત્ર. ના ના ના, આત્મા નિમિત્ત ન થાય, આત્માના વિભાવ પરિણામ નિમિત્ત થાય. વિભાવ પરિણામ થી આત્મા ભિન્ન છે એવું ભેદ જ્ઞાન કરીને અનુભવ કરે, ત્યારે જગતના પદાર્થ મારા જ્ઞાનમાં નિમિત્ત થાય. જગત પરિણમે એમાં હું નિમિત્ત ન થાઉં, બરાબર? જગત પરિણમે એમાં હું નિમિત્ત નથી. મારા જ્ઞાનમાં જગતના પદાર્થો જ્ઞેયરૂપ નિમિત્ત છે, એ પણ વ્યવહાર છે. એ પણ બહુ સૂક્ષ્મ ગાથા છે. કાલ કાંઈ કાલ કહેવા હતા કે એક ગાથા આઠ બી આવે તો ઠીક એમ એમ તો કહેવા જતા હતા. કેવું છે ને વિચારો તો, આ ગાથા આઠ દસ દિવસ ચાલે એવી જ છે. સર્વિસ ઉત્પાદનની પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાન ભૂત શુદ્ધ વ્યાપિક લે જીવ, જીવ એટલે પોતાનો આત્મા. સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય કેવો છે? કે ક્યાંય પણ કરતા પણ નથી. આત્માના વિશે તમે ક્યાંય પણ ખૂણે ખાંચે કરતા પણ જો થાકું, તો સમ્યક દર્શનનો વિષય હાથમાંથી ગયો. સમ્યક દર્શનનો વિષય હાથમાંથી ગયો એટલે સમ્યક દર્શન પ્રગટ થવાનું નથી. મરી જાયને જોઈ તો લાખો કરોડોના દાન આપીને મંદિરો બંધાવે ને વર્ષી તપ કરે અને ટાંટિયા તરફાવે ચોવિયારા અપાસ કરીને હવાર ક્યારે થાય ને વહુને કે કે મગ પલાડજો હવારે આમ કરવું છે. આ હા 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 એ ધર્મ કાણ નથી બાપુ. ધર્મ કોઈ જુદી ચીજ છે. ધર્મ કોઈ જુદી ચીજ છે. ધર્મ આનંદદાયક છે. ધર્મ કષ્ટદાયક નથી. ધર્મના પરિણામ આનંદદાયક છે. ધર્મના પરિણામ કષ્ટદાયક ન હોય. કષ્ટદાયક પરિણામ ને ભગવાન આશ્રવ તત્વ કહે છે. હા હા એ તો પુણ્યમાંથી જો મગ પલાળજો એ પાપના પરિણામ આવ્યા. એનો ઉપવાસ મિથ્યા તો એ ચાલી નાખ્યો એ ભક્તે સમયમાં હો. હા હા સમય સમયના પરિણામ નો હિસાબ છે. ચોવીસ કલાક નો ઉપવાસ કરી લીધો એટલે કસાય ની મનતા એમ નહીં. એક એક સમયે સમયે પરિણામ ઉપવાસ કરીને પાને રમે ચોપાટ રમે ઊંઘે દુકાને જાય એ બધા પાપના પરિણામ છે. એ ઉપવાસ નું પુણ્ય પણ લાગુ પડતો નથી. ઉપવાસ કરનારો શુભ ભાવ, ઉપવાસ કરનારો ચોવીસ કલાક સ્વાધ્યાય કરે, ચિંતન કરે, નિવૃત્તિ લઈને, નિવૃત્તિ લેવા માટે ઉપવાસ છે. આ તો ઉપવાસ કરી દુકાને જાય, કેટલાક પાને રમે, કેટલાક ચોપાટ રમે, સમજી ગયા? ટાઈમ પસાર કરવો છે ને આપણે. હા ધર્મ ક્યાં કરવો છે ને? એને ધર્મ કરવા માટે નથી કહેવું, ટાઈમ પસાર કરવો. ચોવીસ કલાક કેમ ગમે એમ કરીને પણ પૂરા. હા હા ભાઈ ધર્મના મોઢા જુદા છે. ધર્મના મોઢા જુદા છે. ધર્મ અસાધારણ વસ્તુ છે. હા એ કઈ સાધારણ વસ્તુ નથી. સમ્યક દર્શન નો વિષય તો ભગવાન આત્મા જીવ કર્તૃત્વ ને ભોગતો તથી શૂન્ય છે. પરિણામ ને કરે ને પરિણામ ને ભોગવે એનાથી આત્મા રહિત છે, સહિત નથી. વ્યવહાર લઈએ પરિણામ થી સહિત હોવા છતાં નિશ્ચય લઈએ જોવામાં આવે તો, પરમાર્થ દ્રષ્ટિથી દ્રવિ સામાન્ય ને જોવામાં આવે તો એ આત્મા પરિણામ થી રહિત છે. એક સમય માત્ર પર્યાય થી સહિત થયો નથી. પરિણામ થી રહિત હોવાને કારણે કરતા નથી. ધ્યાન રાખજો કે આત્મા કરતા નથી પરિણામ નો. એનું કારણ શું? કે એ પરિણામ થી આત્મા રહિત છે. જેમ પર પદાર્થ નો આત્મા કરતા નથી એનું કારણ શું? કે પર પદાર્થ થી આત્મા રહિત છે. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, બે સત ભિન્ન છે, તેથી એક સત બીજા સતને કરે. એમ અંદર માં ત્રિકાળી સત અને ક્ષણિક સત બે સત અહેતુક છે. પોત પોતાના કારણે છે, કોઈ કોઈના કારણે નથી. તેથી એક સતમાં બીજા સતની નાસ્તી છે. ત્રિકાળી આત્મામાં વર્તમાન પરિણામની નાસ્તી. નાસ્તી એટલે એમાં ન હોવા આપણું, એટલે આત્મા એનાથી રહિત હોવાને કારણે એનો કરતા બની શકતો નથી. રહિત છે માટે અકર્તા છે આત્મા. પણ જ્યાં સુધી જીવને એમ લાગે કે પરિણામથી સહિત, પરિણામથી સહિત, પરિણામથી સહિત, પરિણામથી સહિત, પરિણામથી સહિત, હજી તો પૈસાથી સહિત, હજી તો અટાણે તો એમ છે. શું આ તો જો એ નજીક આવે કઈક લાયકાત કેળવે તો એ અહીંયા આવી અટકે. શું પરથી જુદો પડે અને અંદરમાં પોતાના વર્તુળમાં આવે. વિચારનો વર્તુળ, જ્ઞાનનું વર્તુળ દ્રવ્ય પર્યાય છે. જ્ઞાનનું વર્તુળ દ્રવ્ય પર્યાયથી બહાર નથી. હવે દ્રવ્ય પર્યાયના વર્તુળમાં આવીને પરિણામથી હું સહિત છું એમ જો એ માનશે તો સમ્યક દર્શનના વિષયની ભૂલ થઈ છે. સમ્યક દર્શનનો વિષય પરિણામથી સહિત નથી. કેમ કે પરિણામથી સહિત જેને ભાષે છે એને પરિણામનો એ સ્વામી અને પરિણામનો કરતા અને પરિણામનો ભોગતા એ સલ્ય આવ્યા વિના રહેશે નહીં. પણ હું પરિણામ માત્રથી ભીન છું તો પછી કોનો કરતા? પરિણામથી જ રહીશ છું, પરિણામ જ મારામાં નથી. તો કરતા તમે આત્મામાં માનો તો કોનો કરતા? એ તર્ક પ્રશ્ન ઉઠશે. પ્રશ્ન ઉઠતા વેદ અકર્તા દ્રષ્ટિમાં આવશે. અરે હું પરિણામથી રહીશ છું પછી કરવાનું ક્યાં જોયું? કરવાનું તો પરિણામ થી સહિત માને તો કરતા આત્મા ને પરિણામ મારું કર્મ એમ ભાષે, પણ પરિણામ થી તો આત્મા રહીત. સમ્યક દર્શન નો વિષય સમ્યક દર્શન ના પરિણામ થી રહીત છે. દરેક સમયે રહીત છે, પ્રત્યેક સમયે સમયે આત્મા ને જુઓ તમે, શુદ્ધ દ્રવ્યાર્થિક ને જુઓ તો શરતી છે. શરત મૂકી છે કે નહીં કે અધરથી? અધરથી નહીં, શુદ્ધ દ્રવ્યાર્થિક ને જોવામાં આવે તો જીવ એટલે પોતાનો આત્મા કરતા અને ભોગતા થી શૂન્ય છે. હવે તેનો કરતા ને તેનો ભોગતા નથી એનો વિસ્તાર તો કરશે ને, વિસ્તાર તો કરવો જોઈએ ને, કે ક્યાં પરિણામનો આત્મા કરતા નથી અને ક્યાં પરિણામનો આત્મા ભોગતા નથી. કેમ કે સુકામ સમજાવે છે કે કરતાપણું ને ભોગતાપણું એવું પોતાના આત્મા વિશે અજ્ઞાનીએ થાક્યું છે, થાક્યું છે, પોતાને કરતા ભોગતા માને છે. તો શેનો કરતા ને શેનો ભોગતા નથી? હે, હા, નાની વાત. હા, ત્રણેય કાળે અકર્તા, અને જયારે અકર્તા નું ભાન છું ત્યારે અકર્તા, અને ભાન નહોતું ત્યારે પણ આત્મા તો જ્ઞાની નો આત્મા પણ અજ્ઞાન અવસ્થામાં પણ અકર્તા હતો, પણ હું અકર્તા છું એ ભાન નહોતું. જ્યાં ભાન થયું કે હું અકર્તા, તે સમયે જ્ઞાની થાય. સમ્યક દર્શનાન ચારિત્રરૂપે પ્રણમે છે, છતાં એ પરિણામ નો સાધક કરતા નથી. અતિન્દ્રિય આનંદ આવે છે તો પણ એનો ભોગતા નથી, અને છતાં એને કરતા ભોગતા કેવો હોય તો વ્યવહાર ને ઉપચાર થી કહો. બાકી નિશ્ચય થી તો સાધક નો આત્મા પણ એક સમય માત્ર પણ એક સમય માટે પણ એનો જે દ્રવ્ય સ્વભાવ છે એને પ્રતીક માં જે આવ્યો છે અકર્તા, એ અકર્તા કાયમ રહે છે. કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી અકર્તા પણ એની દ્રષ્ટિમાં રહે છે. એ સમય માત્ર પણ કરતા છું એમ દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવતો નથી. સમય સમય પર્યાય પર્યાય થી સહિત છે ને રહીત છે, વ્યવહાર ને સહિત છે નિશ્ચય ને રહી, રહીત છે એ શ્રદ્ધામાં છે અને સહિત છે વ્યવહાર ને જ્ઞાન માં રહેલું. આવો ચાર વાત છે. પણ પરિણામ થી જે સહિત છે એવો જે વ્યવહાર એ ક્યારે પ્રગટ થાય? શુદ્ધ પરિણામ થી સહિત છે એવો જ્ઞાનીનો જે વ્યવહાર વ્યવહાર છે, અને વ્યવહાર ક્યારે પ્રગટ થાય? કે પરિણામ માત્ર થી હું ભિન્ન છું એમ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ને અનુભવ થાય ત્યારે અકર્તા પણ નિશ્ચય રહિત પરિણામ થી રહિત નિશ્ચય દ્રષ્ટિમાં આવ્યો આત્મા, ત્યારે વ્યવહાર ને પરિણામ થી સમજના પરિણામ થી સહિત છું એમ જાણે છે. પણ વ્યવહાર નહીં, નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચયને વ્યવહાર પ્રગટ થાય છે. બે ભાવ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં નિશ્ચયને વ્યવહાર પ્રગટ થાય છે. સમ્યક દર્શનનો વિષય છે એ તો કરતા ને ભોગતા પણાથી રહી છે કોઈ પરિણામનો, પછી અશુદ્ધ પરિણામ હો કે શુદ્ધ પરિણામ હો કે મોક્ષના પરિણામ હો, એનો આત્મા કરતા ભોગતા નથી એમ જયારે દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ત્યારે સમ્યક દર્શન થાય છે. જયારે સમ્યક દર્શન થાય છે આત્માનું, દ્રષ્ટિના વિષયના બળે જોરે એને અનુભવ થાય છે, અનુભવ થાય છે એનો પ્રયોગ, કે જે પોતે સવિકલ્પ દશામાં અનુભવ પહેલા દ્રષ્ટિનો વિષય જે છે એ અકર્તા ને અભોગતા દ્રષ્ટિના વિષયને વ્યવહાર શ્રદ્ધામાં લીધો તો વ્યવહાર શ્રદ્ધામાં હજી વ્યવહાર સુધારું ઠેકાણું નથી. એ તમને સમજાવું છું કે નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય વ્યવહાર પ્રગટ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એ વિષય મેં ઉપાડ્યો છે, સમજી ગયા? તમને શંકા હોય નીકળી જાય, ચોખ્ખું થઈ જાય. નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચયને વ્યવહાર પ્રગટ થાય છે એ વાત કરવા માંગુ છું. કે જે દ્રષ્ટિનો વિષય છે એ અકર્તા ને અભોગતા છે, એમ જયારે શ્રદ્ધામાં એને આવ્યું. હવે ભગવાનજીભાઈ નો પ્રશ્ન છે કે એનો પ્રયોગ શું, કે જે પોતે નિર્ણય કર્યો ગુરુ ગમે અથવા શાસ્ત્ર ના નિમિત્તે પોતાના ઉપાદાન ના બળે નિર્ણય કર્યો કે હું આવો છું. હવે જે અકર્તા ને અભોગતા સ્વભાવ એને નિર્ણય કર્યો છે એને જ વારંવાર ઉપયોગમાં લીએ એને પ્રયોગ કહેવામાં આવે. હું કરતા છું ને ભોગતા છું એ વાત ઉડી ગઈ, એ વાત ઉડી ગઈ. હું અકર્તા ને ભોગતા છું, જ્ઞાયક છું. અકર્તા અભોગતા કહો કે જ્ઞાયક કહો, એકાર છે એવો એ જ્ઞાયક ભાવ સામાન્ય ચૈતન્ય માત્ર ચિન્હ મૂર્તિ માત્ર એને જે વ્યવહાર શ્રદ્ધામાં લીધો કે આવો જ રહી છું. પર પદાર્થ નહી કરતા નહીં, રાગ નહી કરતા નહીં, અને વિતરાગ ભાવનો પણ હું કરતા નથી. બંધ ને મોક્ષ ના પરિણામ થી હું રહીત છું, તેથી હું એનો કરતા નથી. જે જેનાથી રહીત હોય તેમાં કરતા કર્મ લાગુ પડે નહીં, તેથી એ પરિણામ થી શૂન્ય એવા આત્માને વારંવાર શ્રદ્ધામાં વ્યવહાર શ્રદ્ધામાં લીધો છે એને હવે ઉપયોગમાં લઈએ છીએ પાછો, કેમ કે શ્રદ્ધા ડિપોઝિટ છે. શું કહ્યું? શ્રદ્ધા માટે હવે એને પ્રયત્ન નથી કરવો પડતો, કેમ કે એ તો પ્રયત્ન કરીને વ્યવહાર શ્રદ્ધા બની ગઈ. એમાં તો એ નિર્વિકલ્પ થઈ ગયો કે હું આવો જ છું, પણ હજી ખરેખર નિર્વિકલ્પ નથી થયો અનુભવથી. એટલે ઉપયોગને વારંવાર એમાં લગાવવાનો પ્રયત્ન કરે તેને પ્રયોગ કહેવામાં આવે. એ વારંવાર ઉપયોગને એમાં લગાવતા એક સમય એવો આવે કે નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા થઈ. હવે નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા જયારે થઈ ત્યારે શ્રદ્ધામાં તો પરિણામથી રહિત જ આવ્યો, ઉત્પાદનથી રહિત ધ્રુવ જ આવ્યો શ્રદ્ધામાં. ધ્યાન રાખજો, ઝીણી વાત છે. નિર્વિકલ્પ ધ્યાનની હું વાત કરું છું, સવિકલ્પની વાત નથી કરતો. તમે બધા જરાક વાર નિર્વિકલ્પ થઈ જાઓ તો ખબર, શ્વાન કરીને નિર્વિકલ્પ નો શ્વાન એ ઉપયોગ અંદરમાં જ્યાં લાગ્યો અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવ્યો, સમ્યક દર્શન થયું. સમ્યક દર્શનનો વિષય આવ્યો એટલે સમ્યક દર્શન તો પ્રગટ થયું. એ જ વખતે એ સમ્યક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. એ જ સમયે સમય એક એ જ વખતે સમ્યક જ્ઞાન જે પ્રગટ થાય છે એ સમ્યક જ્ઞાન સવિકલ્પ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જ્ઞાનનો અતિન્દ્રિય જ્ઞાનનો જે પર્યાય એનો સ્વભાવ જ સવિકલ્પ છે. ભેદ પાડીને જાણવું એનો સ્વભાવ છે. હવે એ સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું છે નિર્વિકલ્પ ધ્યાનમાં, એ સમ્યક જ્ઞાન પ્રગટ થયું એમાં એ આત્મા કરતા અને સમ્યક જ્ઞાની કર્મ એ કરતા કર્મનું અનન્યપણું છે એમ એના જ્ઞાનમાં આવી જાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં ધ્રુવનું ધ્યાન કરતા ઉત્પાદય ધ્રુવતમ સતનું એક સમયે યુગપદ જ્ઞાન થઈ જાય છે. જેમ કેવળ ભગવાન ઉત્પાદય ધ્રુવને જાણે છે એક સમયમાં, બે સમય ન લાગે. શ્રદ્ધાનો વિષય પૂરો થઈ ગયો અને જ્ઞાનનો વિષય પૂરો થઈ ગયો એટલે એને આનંદ આવે. ઉત્પાદય ધ્રુવતમ સતને ક્રમે જાણતો હતો ત્યાં સુધી નૈપક્ષ છે, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનના કાળમાં સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ પોતાના આત્માને ધ્રુવના અવલંબન લેતા એને અંદરમાં એ સમ્યક દર્શનના ચારિત્રના પરિણામને આનંદના પરિણામ પ્રગટ થયા. એ જ્ઞાને આનંદને પણ જાણ્યો અને આનંદના વિષયને પણ જાણ્યો. દ્રઢ પર્યાય બેને જાણે છે જ્ઞાન. હા, ભિન્ન ભિન્ન નિર્વિકલ્પ ધ્યાનમાં ભિન્ન જાણે છે. ત્રિકાળી દ્રવ્યને ત્રિકાળી દ્રવ્ય રૂપ જાણે છે, નિત્યને નિત્ય રૂપ જાણે છે, ધ્રુવને ધ્રુવ રૂપ જાણે છે, અને અનિત્ય અંશને એ જ્ઞાન અનિત્ય અંશ પણ જાણે છે. એવું અંદરમાં સપટ પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય છે. અંદરમાં નિશ્ચયથી સપટ પ્રકાશક જગતની આરે કાંઈ સંબંધ નથી. જ્ઞાન પોતાને જાણે અને જ્ઞાન જે આનંદ પ્રગટ થયો એને પણ જ્ઞાન જાણે છે. તેથી જ્ઞાન જ્ઞાનને જાણે તે નિશ્ચય, અને જ્ઞાન પોતાના સિવાય બીજા ગુણોને જાણે તેને વ્યવહાર કહેવામાં આવે. આવું સપર પ્રકાશક જ્ઞાન અંદર પ્રગટ થાય છે. આ ધ્રુવ પણ જાણવામાં આવ્યો અને ઉત્પાદિત ધ્રુવ સત પણ જાણવામાં આવ્યો. જગતને પ્રમાણનો પક્ષ છે, પ્રમાણાભાસ છે. ખરેખર પ્રમાણ નિશ્ચય ને વ્યવહાર બધું નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રગટ થાય છે. આ નિશ્ચય વ્યવહાર અંદર પ્રગટ થાય છે. નિશ્ચય તો ધ્રુવનું અવલંબન લીધું તે નિશ્ચય, અને ઉત્પાદિત ધ્રુવતમ સત્ય જ્ઞાને જાણ્યું તે વ્યવહાર, એ બધું નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય ને વ્યવહાર બે પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. એટલે શ્રદ્ધાનો વિષય તો એટલો ધ્રુવ પરમાત્મા છે, અને જ્ઞાનનો વિષય તો ધ્રુવ પરમાત્મા છે. ઉપાદેય પણ પ્લસ જાણવાની માટે ઉત્પાદેય પણ એનો વિષય બની જાય છે. ઉપયોગ તો આત્મામાં છે, ઉપયોગ બહાર નીકળતો નથી. ઉપયોગ તો એકલો ધ્રુવમાં ચોટી ગયો. આ ઉપયોગ અને ઉપયોગ વાનનો ભેદ પણ ત્યાં દેખાતો નથી. એવું અભેદ, પરિણામથી અભેદ, કથનચિત અભેદ, એ જ્ઞાનનો વિષય. એક સમજવું ચરિત્ર છે. અને એ જાણીને આ જાણનારો તે હું છું એમ પ્રતિષ્ઠા આવ્યું તે શ્રદ્ધા છે, અને જાણનારો તે જ હું છું તે જ્ઞાન છે. હવે એ ધ્રુવને જાણતા એકનો આશ્રય કરતા અનેક જણાઈ જાય છે. આશ્રય એકનો અને જ્ઞાન અનેકનું. અનંત ધર્મ આત્મક આખો પદાર્થ, ક્રમ અને અક્રમ પ્રવર્તો આખો આત્મા, આત્માના અનંત ધર્મો છે. અનંત ગુણ છે, સટકારક છે અને અપેક્ષિત અનંત ધર્મો છે. તેવો આખો આત્મા એ જ્ઞાનમાં જ્ઞેય બની જાય છે. પણ તે વ્યવહાર છે. અને જો ઉપાદેય છે જ્ઞાનમાં, તે નિશ્ચય છે, તે જ્ઞાનનો નિશ્ચય. જ્ઞાન ધ્રુવને ઉપાદેય પણે જાણે તે જ્ઞાનનો નિશ્ચય, અને એ જ્ઞાન ભેદને જાણે છે એ વખતે તે તેનો વ્યવહાર છે. જ્ઞાનમાં નિશ્ચય વ્યવહાર હોય, શ્રદ્ધામાં નિશ્ચય વ્યવહાર. ચોખ્ખું કહ્યું શ્રદ્ધામાં નિશ્ચય વ્યવહાર નિર્વિકલ્પિત છે, પણ યથાર્થ છે એ સવિકલ્પ દશામાં આવીને ઓહો આનંદ આવ્યો, સંદગ દર્શન થયું. તો આનંદની અવસ્થાને કોણે જાણ્યું? કેવડીએ જાણ્યું કે પોતે જાણ્યું? પોતે એટલે જ્ઞાને જાણ્યું ને. એ જ્ઞાને જે પ્રગટ થયેલો આનંદ જાણ્યો તે તેનો વ્યવહાર છે. સવિકલ્પ દશામાં આવી નિર્વિકલ્પ ધ્યાનમાં તો જે સ્થિતિ ભજી છે ભજી છે. સવિકલ્પ દશામાં આવીને એમ થયું કે સમય દર્શન થયું, તે સમયે તને સુખ આવશે બીજાને ન પૂછ. કે કાઢો બસો છ નિર્જરાધિકાર રાણી, હું આમાં જ્ઞાનમાં નિત્ય રથ અર્થાત સ્થિતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા. આમ કરવાથી તને ઉત્તમ સુખ થશે. પછી નીચે ઓમ સદાય આત્મામાં રથ ફિલિંગ દીધી. ઓમ સદાય આત્મામાં રથ, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર, વચનથી વાણીનો વિષય નથી, વચનથી અગોચર એવું સુખ થશે. અને તે સુખ થશે એટલે પ્રગટ થશે, નવું સુખ પ્રગટ થશે. અનંતકાળથી સુખ, આત્મિક સુખ નહોતો, આનંદ એ પ્રગટ થયો. આનંદ એવું સુખ થશે. કોણ કરારો? આત્મામાં પ્રીતિ કરતો શરત એટલી. પૈસામાં પ્રીતિ હોય તો એવું સુખ થશે. અને તે સુખ જોજો કેટલો ખુલાસો છે કે સર્વિકલ દિશામાં આવ્યા પછી તો કે ના, તે સુખ તે ક્ષણે જ જયારે આત્મા આત્માને અનુભવે છે તે ક્ષણે જ તું સ્વયં મેં દેખશે એ તે સુખને તું જ જાણીશ. તું જ જે સુખ પ્રગટ થાય આનંદ એ તને તારા જ્ઞાનમાં જણાશે. બીજાઓને ન પૂછ. તે સુખ પોતાને જ અનુભવ ગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે? જો એ આનંદ પ્રગટ થયો અને એ આનંદને આત્મા જાણ્યો નહીં, જ્ઞાને જાણ્યું નહીં, તો સવિકલ્પ દશામાં આવીને એને ખબર કેનાથી પડે? કેમ કે સમ્યક દર્શન લક્ષણે આનંદ, જ્ઞાનનું લક્ષણે આનંદ, અને ચારિત્ર લક્ષણ પણ કેમ કે આનંદ વેદનભૂત લક્ષણ છે. ફળ એનું સમ્યક દર્શનનું ફળ આનંદ, સમ્યક જ્ઞાનનું ફળ આનંદ, ચારિત્રનું ફળ પણ આનંદ છે. એ આનંદ વેદાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં. એ જ્ઞાને જાણી લીધું છે, વેદનપૂર્વક જાણ્યું છે જ્ઞાને અંતરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં. એ સવિકલ્પ દશામાં આવ્યો, ઉપયોગરૂપ વેદન છૂટી ગયું પણ વેદનનું જ્ઞાન રહી જાય છે. શું હોય શું નહીં એ ઉપયોગ તો બહાર રહી જાય છે. બહુ થોડો કાળ માટે નિર્વિકલ્પ ધ્યાન આવે છે. પ્રથમ અનાદિ મિથ્યા દ્રષ્ટિજીને ઉત્તમ સંગત દર્શન થાય છે. તો એક આંખનો પલકારો જ્યાં મારો ત્યાં તો એ બહાર આવી જાય છે. એક આંખના પલકારા જેટલા કાળમાં જગન્ય અંતર્મુખ અસંખ્ય સમય ચાલ્યા જાય છે અનુભૂતિના કાળમાં. પણ એ અસંખ્ય સમય કેટલો કાળ કે આંખનો પલકારો મારો ત્યાં તો અસંખ્ય સમય ત્યાં તો બહાર નીકળી જાય, આત્મા ઉપયોગ બહાર આવી જાય. હવે એ ઉપયોગ બહાર જ ચાલે છે. અવિરત સંવેદ દ્રષ્ટિનો ઉપયોગ વેપાર રોજગાર, કોઈ ધાર્મિક કાર્ય, કોઈ પૂજા, કોઈ સ્વાધ્યાય, કોઈ ચર્ચા, કોઈ વ્યાખ્યાન આપે એ પ્રકારનો ઉપયોગ બહાર જ રહે છે. ઉપયોગ અંદર જતો નથી પણ એ પરિણતિ અંદર પ્રગટ, જ્ઞાનની પરિણતિ અંદર પ્રગટ થઈ છે. તે નિરંતર આત્માને જાણે છે પણ ઉપયોગ એને જાણતો નથી. ઉપયોગ બહારમાં છે. કાળની કઈ સ્થિતિ શરીરની એમ પૂછો? શરીરની સ્થિતિ પૂછો ને. શરીરની સ્થિતિ, શરીરની સ્થિતિમાં એ હાલતો હોય ને તો પણ એને અનુભવ થઈ શકે, અને બેઠો હોય તો પણ અનુભવ થઈ શકે છે. સૂતા ઉતા પથારીમાં પણ પાછું ઉપયોગ અંદરમાં જાણી શકે છે. બે ન્યારે ને કઈ સંબંધ નથી. ઉપયોગ અંદરમાં આવે આત્મામાં એટલે નિર્વિકલ્પ ધ્યાન ફરી આવે છે. એક વખત તો થઈ ગયું સમજ દર્શન, સમજ દર્શન તો છે. ગમે તે સ્થિતિમાં એ થઈ શકે. છૂટો હોતો માંદો હોય ને, માંદો બીમાર તો પણ ધ્યાનમાં લીન થઈ શકે. એને બેઠું થવાની જરૂર નથી. આ દેહ થી ભિન્ન આત્મા છે એને દેહની હારે નિમિત્ત નૈમિત સંબંધ છૂટી ગયો છે. એને તો આત્મા અને આત્માનો ઉપયોગ બસ, બીજું કઈ થઈને એટલો આત્મા છે. દ્રવ્ય આત્મા તે નિશ્ચય છે અને એનો ઉપયોગ છે તે વ્યવહાર છે, તેનો વ્યવહાર છે. એટલો ભેદ કર્યો ને, માટે સદભૂત વ્યવહાર, અસદભૂત નહીં. નિયમથી પડી ગયો કેમ કે બહુ કાચું કામ છે ને, હજી વીર્ય બળવાન થયું નથી એટલે એ પાછો તે વખતે પડી જાય છે. પણ પડીને કોઈ આત્મા અંતર્મૂર્તમાં પાછું ક્ષોભસમ સમય દર્શન પ્રગટ કરી શકે છે. ક્ષોભસમ પ્રગટ કરી શકે, કોઈ જીવને ટાઈમ પણ લાગે છે. ઉપસમ યાદ્યા પછી ક્ષોભસમ ફરીથી પ્રગટ થવાનો વખત પણ લાગે છે. પણ એ જીવ પાછો ક્ષોભસમ લે જેમાં કઈ શંકા નથી. ના ના બને, અશક્ય છે એ વાત. એ વાત અશક્ય છે. પ્રથમ ઉપસમ પડે પછી એ જયારે શોકમ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ને એ વખતે બહારમાં કેવળી અને તીર્થંકર પરમાત્માનો યોગ હોય છે કેવળીનો, એ વખતે અને ચોથો કાળ હોય તે વખતે શુક્લ ધ્યાન આવે. પંચમ કાળમાં શુક્લ ધ્યાન નથી, ધર્મ ધ્યાન માત્ર છે. આ ભાવમાં ગમે એટલો પુરુષાર્થ કરે તો ધર્મ ધ્યાન પ્રગટ થાય પણ શુક્લ ધ્યાન પ્રગટ થાય એટલું એનું વીર્ય હીણું છે એમ કેવળ ભગવાને જોયું છે યથાર્થ. અરે એને તો ભગવાનના દર્શન કરી લીધા, એની આવી ગઈ ને મોક્ષે થઈ ગયો. દ્રષ્ટિ અપેક્ષા વિચારવામાં આવે તો એનો મોક્ષ પણ થઈ ગયો. પડે પડીને કોઈ છઠ્ઠે આવે છઠ્ઠે સાતમાં રોકાઈ જાય, અને કોઈ હીણું વીડિયો હોય તો પાંચમાં પણ આવી જાય. કોઈ એનાથી હીણું બળ હોય આત્મબળ ઉત્સાહ તો ચોથે પણ આવી જાય, અને કોઈ દિવસ પહેલે પણ આવી જાય. બધા પહેલે જાય એવો નિયમ નથી. પાછું ક્ષપક ક્ષણી ઈલો એ આત્મા માની શકે, માની છઠ્ઠે આત્મા આવી અને પાછું ક્ષપક માની શકે. સમ્યક દર્શનનો વિષય તો અકર્તા ને અભોગતા છે. કેમ અકર્તા ને ભોગતા? આત્મા પરિણામ માત્ર થી રહિત છે, શૂન્ય છે. પરિણામ થી નિર્ણય કરવાની બુદ્ધિ કાચી હોય તો વારંવાર આવા શાસ્ત્રનું અવલંબન લેવું જોઈએ. પોતાની નિર્ણયની કમજોરી લાગતી હોય તો આવા શાસ્ત્રનું અવલંબન લેતા એને બળ આવે. જેમ કે એને દેવગુરુ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા થઈ ગઈ છે કે કુલકુલ ભગવાનની વાણી અફર હે, તો આ 320 કાથા વારંવાર એને વિચારવી જોઈએ. હા, જ્ઞાન ચક્ષુ આના ઉપરના પ્રવચનો છે, પણ એ પ્રવચનો બહુ સારા આવ્યા નથી. કેમ કે આ બધો આખો ઇતિહાસ હું જાણું છું. એ હરિભાઈને પહેલાં અમે કહ્યું કે તમે આ છાપો મોહનલાલ કાંજી ગયા તરફથી, તો એને પહેલાં તો ના પાડી કે મારું કામ નથી, આ વિષય મારો નથી. સમજી ગયા? આ વિષયમાં એની ચાંચ જ ડૂબતી નથી. આ કઈ ચાંચ ડૂબવી? બધાની ચાંચ ના ડૂબે. સમજી ગયા? યોગ્યતા જોઈએ. એટલે એને ચોખ્ખું કહ્યું કે મારે આ મારે ગ્રહણ થતું નથી, એટલે હું આ લખી નથી પહેલાં ના પાડી. પછી જ્યારે બીજી વખતે રાજકોટ પછી જ્યારે સોનગઢમાં આ ગાથા ચાલી ત્યારે એને ધ્યાનપૂર્વક સાંભળ્યું અને કેટલું એના જ્ઞાનમાં પકડાયું, અને પછી એને રાજકોટના પ્રવચનો બધા થાય. એ પુસ્તક આત્મા એવું કેમ કે અમે તો પ્રત્યક્ષ સાંભળ્યું હતું. આ 320 કથા તો અમે તો પ્રત્યક્ષ સાંભળેલી ને. જ્યાં એ પુસ્તક જોયું ને વાંચ્યું, થોડું આખું તો વાંચ્યું જ નથી, મેં થોડું થોડું ચસ્તી થઈ ગયું. મેં થોડું લૂઝ થઈ ગયું છે, આમાં લૂઝનેસ છે. સમજી ગયા? અને ત્યારે જ એને કહ્યું કે તમે અનુવાદ આનું પુસ્તક બનાવો, તો એની ના પાડી દીધી પ્રમાણિત પણ. તમે અત્યારે મારું કામ નથી, મારો આમાં પ્રવેશ નથી. વગર સાંભળેલી ખરી ગાથા, પણ તો યોગ્યતા ભીંતો. આજ યોગ્યતા ના પાકે કાલ પાકી જાય, આજ સમય દર્શન થાય આવતીકાલે થાય, એમાં કાંઈ પ્રશ્ન નથી. હવે 320 કાથા આવવાની છે, છપાવવાની. હા, હમણાં પુસ્તક બહાર પડશે, એમાં જે આ પુસ્તક બહાર પડવાનું છે ને, કલિંગ ગ્રહણના બોલ, અવ્યક્તના બોલ, એમાં 320 કાથા છે. હા, એને બે ભાગમાં પુસ્તક બહાર પડશે. અને અત્યારે એ ચૈત્ર કોર ઉપરથી એ શોર્ટ હેન્ડ થાય છે, શોર્ટ હેન્ડથી પછી એનો અનુવાદ થાય છે, પછી ચેકિંગ થાય છે. થોડું કામ શરૂ થયું છે, થોડો 12મી લાગશે. ભાવનગરમાં શશીભાઈ છે, એ બધું આ કામ કરે. અને બે ભાગમાં એ પુસ્તક બહાર પડશે. આખો નિચોડ 47 નહીં, એ બધી આખી વાત બહુ સારી આવે. એમાં 320 કાથાની વ્યાખ્યાન આવી ગઈ. હા, એ બધું એના વિભાગ છે ને, માણસો જુદા જ છે, ગોઠવાઈ ગયું તંત્ર, એ દેખરેખ રાખે છે. હા, એ પ્રોફિટિંગ કરે માણસ છે, તૈયાર બધું તૈયાર. મને નામ નથી આવડતું, નકર તમને કહો ઉપર ઉપરથી ખ્યાલ આવે. બાકી કાંઈ બહુ હું ઊંડો એમાં ઉતરતો કરનારા કરે. હા, એ બહુ ચોખ્ખું થાય ના? નહીં નહીં નહીં, નહીં ના લઈએ, નહીં નહીં લઈએ, ભૂલ નહીં લઈએ, ભૂલ નહીં લઈએ, નહીં ભૂલ નહીં. હવે જે નીકળશે એ સાવ ચોખ્ખું નીકળશે. ને ગુરુદેવના અક્ષરે અક્ષર ઘરનું કાંઈ વાત એમાં એમાં નહીં. આ આત્મા અંતર્મુખ છે ને, જોવામાં આવે તો આત્મા કરતા ને ભોગતાથી શૂન્ય છે. અકર્તા ને અભોગતા આત્મા છે એ સમ્યક દર્શન નો વિષય છે. ક્યાંક પણ જો સંદેહ રહી ગયું કે હું આને કરું આને કરું આને કરું આને કરું આને કરું આનું કરું આનું કરું, અભિપ્રાય માં શ્રદ્ધામાં શ્રદ્ધાનો દોષ, ચારિત્ર નો દોષ જુદો, કરવાનો વિકલ્પ છે, પણ શ્રદ્ધામાં હું અકર્તા છું એમ અંદર માં ડિપોઝિટ થઈ જવું જોઈએ. કરવાનો વિકલ્પ છે કે હું આ કામ કરી આવ્યો એમ બોલે, સમજે શું બોલે, પણ કામ કરી આવ્યો એમ ભાષા નીકળે છે, પણ ભાવ નથી કરવાનો, ભાવ મરી ગયો છે. તમે સરખું પકડ્યું અત્યારે જો ભગવાનજી બરાબર આ લીધા વાત પકડી, તો જગતના જીવો જ્ઞાન કરવાની જિજ્ઞાસામાં રોકાય છે. પણ ભગવાનજી પકડ્યું કે જો શ્રદ્ધા સાચી થાય તો જ જ્ઞાન સાચું પ્રગટ થશે. એ મેળે પકડ્યું, શ્રદ્ધા વિના જ્ઞાન નથી, ખોટું છે સાવ. એ મેં કહ્યું હતું પેલા કે જ્યાં એ સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક દર્શન નો વિષય દ્રષ્ટિમાં આવ્યો, સમ્યક દર્શન પ્રગટ થયું તે જ કાળે તે સમયે એ જ્ઞાન પ્રગટ થાય છે. સમ્યક જ્ઞાન એનો સ્વભાવ સ્વવિકલ્પ છે, તેથી તે અંદરમાં ને અંદરમાં અનંત ગુણ ને અતદ ભાવે જાણી લીધા છે. અનંત ગુણ ને અતદ ભાવે જાણી લીધા છે કે આ ગુણ બીજા ગુણ રૂપે નથી, અને એના પ્રત્યેક પરિણામ અને પ્રત્યેક અપેક્ષિત ધર્મ કઈ પણ જાણવું બાકી નથી. જેમ કેવળ ભગવાન કેવળ જ્ઞાન વડે આત્માને જાણે છે દૈવગુણ પર્યાય ને, તેમ સાધકનો આત્મા અરે સુત જ્ઞાનમાં અનંત ધર્મ આત્મક આખા પદાર્થને જાણે છે તે વ્યવહાર છે, અને ધૃણ ઉપાદેશ કરે છે તે નિશ્ચય, તે જ્ઞાનનો નિશ્ચય નો વ્યવહાર. શ્રદ્ધામાં નિશ્ચય પણ નથી, વ્યવહાર પણ નથી. શ્રદ્ધામાં કથનચિત ન હોય, શ્રદ્ધામાં સર્વથા છે, શ્રદ્ધામાં સંપૂર્ણ નહીં સર્વથા, સર્વથા કથનચિત નહીં. આ શ્રદ્ધા અને જ્ઞાનની રમત જો ખ્યાલમાં આવે તો કામ ધડોપા, એની વિરોધ ન લાગે, એની વિરોધ ન લાગે. આત્મા ભિન્ન, જ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન, બસ ગયા એટલે સાંભળ્યું, અને એકલા જ્ઞાન ના પરથામ આવી ગયા, રાગ ને ભૂલી ગયા, રાગ ને જ્ઞાન યાદ આવ્યા. આત્મા જ્ઞાન એટલે જ્ઞાન, એટલે જ્ઞાન આત્મા આવ્યું છું એમ શ્રદ્ધામાં જે આવ્યું, નિર્વિક ધ્યાન થયું, અનુભવ લઈને ઈચ્છા રાખ્યા. આ ગાથામાં શ્રદ્ધાના વિષયની લિખિતા છે, જ્ઞાનના વિષય આવશે ખરા, જાણવા માટે જ્ઞાનના વિષયો આવશે, પણ જ્ઞાનના વિષયોની ચિંતા ન કરશે. જ્ઞાન થશે એટલે જણાય, તો એ જ્ઞાન ઉપર છોડી દે, જ્ઞાન ઉપર છોડી દે કે જ્ઞાન થશે તો બધું જણાય, જેથી આનંદ પ્રગટ થયો એ પણ જણાશે. જાણવાની ચિંતા કરમાં તું તો એ તારું લક્ષ્ય કેન્દ્રિત કર, કેન્દ્ર સ્થાન છે ધ્રુવ પરમાત્મા એક જ, એ કેન્દ્ર સ્થાન છે, એના ઉપયોગને કેન્દ્રિત કરતા એને અનુભૂતિ થાય, થાય ને થાય જ. એ ઉપયોગ બીજી જગ્યાએ કેન્દ્ર કર્યો છે, અત્યારે બજારમાં ને વેપારમાં ને રોજ માન કુટુંબ ને પરિવાર ને ખાવું ને પીવું ને રહેવું અનેક પ્રકારે ઉપયોગને, ઉપયોગનું કેન્દ્ર પર છે, અત્યારે ઉપયોગનું કેન્દ્ર સ્થાન પર. પરના વિભાગ ઘણા પાછા, પણ પર એટલે પર, પર એટલે પર, પરના વિભાગમાં આપણે લાવું કર્યું. ઉપયોગનું અત્યારે કેન્દ્ર સ્થાન જાણવા માટે પર બનાવ્યું છે, એ જ ઉપયોગને તું કેન્દ્ર સ્થાન પોતાનું આત્મા જ મારે જાણવું છે, બીજું કઈ જાણવું નથી, એમ તું શ્રદ્ધામાં ને જ્ઞાનમાં વારંવાર ઘૂસી, તો તે વ્યવહાર શ્રદ્ધા ને વ્યવહાર જ્ઞાનમાં કેન્દ્ર જેને બનાવ્યું છે, વિકલ્પવાળી દશામાં, વિચારમાં, સ્વવિકલ્પ દશામાં, અનુભવ પહેલા જેને તે કેન્દ્ર સ્થાન બનાવ્યું છે, એમાં જ ઉપયોગ કેન્દ્રિત થઈને અનુભૂતિ થઈ જશે. કેન્દ્ર બનાવ્યું છે આ બધું નિમિત્ત, નિમિત્ત ને ભેદ ને કડા કૂટ, આને જાણો આને જાણો આને જાણો આને જાણો. આ બે જણા મારી શું વાત કરતા છે, આ કામ કેવી રીતે મને કેમ પૂછ્યું નહીં. અનેક પ્રકારનું કેન્દ્ર પર ને બનાવે છે, ગજબની વાત. હવે તો પાછો ખેર, હવે તો પાછો ખેર, અરે ભાઈ મને કોઈ ન બોલાવે, મને કોઈ ન પૂછે તો હું તમારો ઉપકાર માનું. ભાઈ હે કુટુંબીજનો, હે મિત્રો, હે મંડળા ભાઈઓ, મને કાંઈ તમે પૂછો નહીં તો હું તમારો ઉપકાર માનું. ભાઈ આ કઈ સાધારણ વાત નથી, આ કઈ સાધારણ વાત નથી. છ ખંડ જીતવો સહેલો છે, ભગવાન આત્માને જીતવો બહુ કઠણ છે. મને કોઈ પૂછો મારે ભાઈ, ન પૂછો તો હું તમારો ઉપકાર. અને કદાચ એ પૂછે ને જવાબ દે ને એ ઝડઝડ જવાબ દઈ દે, હા હવે આનાથી છૂટે તો સારું, આ લપમાં મારી જવાબ. એટલું તો બાહ્યના પદાર્થો પ્રત્યે, ક્રિયાઓ પ્રત્યે, સંબંધો પ્રત્યે એની અંતર થી ઉપેક્ષા આવી જાય. પેલા અનુભવ પેલા. કરુણભાઈ હા હા, મારે શું કામ છે? જેમ જેમ લાગે કરો કુટુંબી ને કઈ દીધ, મને યોગ લાગ, મને કઈ પૂછવાની જરૂર નથી. એમ કુટુંબ એમાં મોટું કુટુંબ મંડળી, મોટું કુટુંબ બોલો, નાનું કુટુંબ આ કુટુંબ છે ને. એમ ધ્યાન પડે એમ આવો કોરે કાગળ કઈ કરી દઉં, હું કોઈ બી વાંધો ઉઠાવી નહીં. એવી તો ઉપેક્ષા અંતર થી પર પદાર્થો ના આવાગમન જાવાગમન પરિણમન જે કઈ થતું હોય તે થવા દો. એ સાસુ હોય લઈને કે હે બહુ દીકરા બેટા, આ ઘર તમારું છે, જેમ તમને કરવું એમ કરો, બે ચાણા અમને બે ચાર રોટલી ખાવા આપતા ને ખાઈ લે, બાકી અમારે તો હવે અમારું આત્મકલ્યાણ કરવું છે, સ્વાધ્યાય કરવો છે. કોક સાસુ હોય હોય માન પ્રિય સત્તા આપ્યા બહુ ને પૂછાવી ના થાય નહીં, મને પૂછ્યું નહીં. હા હા જોઈ લેજો આ મનુષ્ય બહુ. હે
હા હું સાચું અને મને પૂછાશે તમે કામ કરો બધું.
હા હા બીજો આત્મા કે બાપુ રહો બેટા, મને કાંઈ પૂછતા ના, મને કાંઈ રસ નથી તમારા, મને એકાંતમાં એક રૂમમાં બેસી મારો આત્માનું ચિંતન મનન સ્વાધ્યાય સત્સમાગમ કરાય, મને કાંઈ પૂછતા. જીઓ જીઓમાં ફેર છે ને, ભૂતિમાં ફેર છે મોટો. હા હા આવી તો એની સામાન્ય બહારમાં એને સઘનતા ને કસાય નહીં, મનતા છે જે આવી જાય જગતના પદાર્થ પ્રત્યે ઉપેક્ષા આવી જાય. એ ઉપેક્ષા છે સાપેક્ષ, નિરપેક્ષ ઉપેક્ષા હજી તો અનુભવ થાય પછી આવે. આ બધી વ્યવહાર સુધી સાથે સાથે થોડો વ્યવહાર સુધી ની વાત લઈ લીધી, સમજી ગયા. એ જરૂરનું છે, જરૂરનું છે. એમાં કુટુંબમાં શાંતિ રહે, મંડળમાં શાંતિ રહે, ગામમાં શાંતિ રહી.
આપણે શાંતિ જોયું છે, આપણે કયા શાંતિ જોતી
નથી. આવું તત્વ મળે અને એના પરિણામની અંદર હજી
પૂછા આવે ખોટા.
હા અમારે તો આત્મા જઈ બીજી થઈ તો શુદ્ધ દ્રવ્યાથીને જીવ કરતો તો ભક્ત થી શૂન્ય છે, શૂન્ય છે. ઓ શૂન્ય થશે નહીં ઘણે કા કરવું અને ભોગવું એવા જે પરિણામ એનાથી મારો આત્મા ત્રણકા શૂન્ય છે. એ શ્રદ્ધાનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય. શૂન્ય છું, કરવું ને ભોગવું એ મારા સ્વભાવમાં નથી. એ કરવું ભોગવું વિભાવનો ધર્મ છે. શું કહ્યું? કરવું ભોગવું વિભાવના ખાતામાં નાખું છું. એ વિભાવ અજીવ તત્વ છે, જીવ તત્વ નથી. વિભાવ અજીવ તત્વ છે. હું તો જીવ તત્વ છું, હું તો કરતા ને ભોગતા થી શૂન્ય છું, તથા બંધના કારણથી શૂન્ય છું. એક એક શબ્દ લેવો, બંધના કારણથી શૂન્ય અને બંધના પરિણામથી શૂન્ય, એના બે અર્થ છે. ભગવાનજી ભાઈ કહેતા હતા એક એક શબ્દ નો અર્થ થાય છે. એમ બંધનું બંધના કારણથી શૂન્ય એમ વાંચ્યું, બંધનું કારણ મારામાં નથી. આઠ પ્રકારના કર્મ બંધાય એનું કારણ હું નથી, અને ભાવ બંધ થાય એનું કારણ આશ્રય તત્વ એ પણ મારામાં નથી. આશ્રયથી રહીત છું, બંધના કારણથી રહીત અને બંધથી પણ હું રહીત છું, દુઃખથી રહીત છું. બંધ એટલે દુઃખ, દુઃખ એટલે દુઃખ, એ દુઃખ ને ભોગતામાં લેવું છે એટલે આમાં ના લીધું. હા, અલૌકિક ચીજ છે. હું આ શાસ્ત્ર ની વાત કરી, જેમ જેમ એમાં ઊંડો ઉતરીએ છીએ, ઊંડા ઉતરીએ છીએ. હે સર્વજ્ઞ ભગવાન, તારા કહેલા તત્વમાં જેમ જેમ હું ઊંડો ઉતરું છું, એમ મારા સ્વરૂપનું મને પ્રકાશન ચમત્કાર દેખાય છે. આવો હું છું, જેમ જેમ ઊંડો ઉતરું છું તેમ તેમ મારા સ્વરૂપનો મને પ્રકાશ થાય છે. બ્રહ્મના કારણથી શૂન્ય અને બ્રહ્મના પરિણામથી શૂન્ય, ભાવબંધ મિથ્યાત્વથી અધિષ્ઠાનથી શૂન્ય છે, રહી છે આત્મા. કોઈ આત્મા અત્યારે આટલા બધા દેખાશે એમાંથી કોઈ મિથ્યાત્વથી સહિત નથી. બધા આત્મા મિથ્યાત્વના પરિણામથી અત્યારે રહીત છે. એ સમ્યક દર્શનનો વિષય છે. અને મિથ્યાત્વના પરિણામથી રહીત છું એમ જો તું માન, એનું કર્તૃત્વ અને ભોગતત્વ તને છૂટી જશે, એનું લક્ષ છૂટી જશે, અને અકર્તા એવા દ્રવ્યનું લક્ષ થતા તને સમ્યક દર્શન થઈ જશે. પછી સમ્યક દર્શનથી પણ હું રહીત છું, બીજા બોલમાં આવશે, મોક્ષ નું કારણ આવશે એમાં. અરે આ તો અત્યારે બંધ નું કારણ ચાલે છે. બંધના કારણ થી શૂન્ય અને બંધના પરિણામ થી શૂન્ય. બંધનું પરિણામ જે ભાવ બંધ છે વર્તમાનમાં મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, એ પરિણામ થી આત્મા શૂન્ય છે. આમાં ત્રણ બોલ આવશે, શૂન્ય રહીત અને અભાવ, ત્રણ પ્રકાર પારશે. કોઈ વખતે શૂન્ય છે, કોઈ વખતે અભાવ પરિણામ થી અભાવ, અને કોઈ વખતે પરિણામ થી રહીત, એમ ત્રણ પ્રકાર. એક જ ત્રણેય નો વખતે પણ કોઈની શૂન્ય ઉપરથી ચોટ લાગે, કોઈને પરિણામથી રહીત છું એમાં ચોટ લાગી જાય, કોઈને કોઈ શબ્દ નિમિત્ત થાય, કોઈને કોઈ શબ્દ નિમિત્ત થાય. એટલા માટે શબ્દો ફેરવતા જાય છે કે કોઈને યોગ્યતા એવી તો શૂન્યથી ચમક થઈ જાય. હા હા હા, શૂન્ય કોઈને એમ લાગે પરિણામથી રહીત આત્મા છે. હા હા હા, રહીત છું. કોઈ અભાવ છે પરિણામ મારામાં અભાવ છે. કોઈને કોઈ પદાર્થ, કોઈ જીવને કોઈ શબ્દ નિમિત્ત થાય, ભાવ એક છે. ત્રણેય ભાવ એક છે. શબ્દ જુદા, શબ્દ જુદા જુદા વાપરે છે, એમાં પણ હેતુ છે. મફત નું વાપરતા નથી. કોઈને કોઈ શબ્દ થી ચોટ લાગે, કોઈને કોઈ શબ્દ થી ચોટ લાગે. પછી મોક્ષ નું કારણ અને મોક્ષ ના પરિણામ થી શૂન્ય છે. એકાલ લખાય.